सब आप भया, पोते ज पोताना स्वरूप थऊ, पोताना स्वस्वरूप नो अनुभव करवो, ए साधक ने माते इन उच्च अवस्था जहाँ सूरत शब्द ने अने शब्द द्वारा स्वरूप ने प्राप्त करवानी वात छे, त्यारे आपणी सुरताओ आपणी बधी वृत्तिओ समर्पित भावना थी गुरु ना चरणे ए त्यां आगाड़ी एने सौंपी देवामां आवे। सद्गुरु चरणे सदाए रहिए, हूँ तो ब्रह्म विना न भाव। जेने ब्रह्म दृष्टि थई गई छे, जेने आत्मदृष्टि प्राप्त करी छे, एने जगत आखुज क्षणभंगुर लागे छे। जगत नो कोई पण स्वाद के जगत नो कोई पण संबंध एना जीवन में सहज पण स्पर्श करतो नथी। आप भया जग पोते पोताना स्वरूप में भळी गयो अने एने ज पोताना स्वरूप ने प्राप्त करी लीधो, जाणी लीधो। हवे सुरताओ पण रहती नथी, शब्द पण रहतो नथी, मात्र स्वरूप ज बनेली रहे। जहाँ तन्मयता आवे छे ने त्यां सर्वस्व भूलाय छे, मात्र एक वृत्ति बनेली रहे छे, अने एक वृत्ति नी अंदर ज जे सद्गुरु महाराजे जे कई साधन शब्द स्वरूपे आप्युं छे एनी साथे ज नित्य रमण कर्या करे, एनी साथेनो ज सतत पोतानो व्यवहारनो जीवन, ने एमां ए सद्गुरुनो शब्द એની સાથે જ રમ્યા કરે। આ જીવન આખું રમત, આ સૃષ્ટિ પણ પરમાત્માએ રમત કરવા માટે જ બનાવી। એમ સુરત શબ્દની સાથે જ્યારે ભળે અને પોતાના સ્વસ્વરૂપની અંદર જ રમ્યા કરે નિરંતર, એ ખેલ છે આખો। સદગુરુની સાથે એક સંબંધ થતાં જે કંઈ દીક્ષા આપી સદગુરુ મહારાજે, એમાં જ પોતાના જીવનને રમાડ્યા કરવાનું। સદગુરુ શબ્દે ખેલે મનની ભ્રમણા કરવી, જે ભ્રમણાઓ છે એને સત્ય માનીને આપણે બેઠા છીએ, ભ્રમણા એ જ સાચી છે। માત્ર ભ્રમ દેખાતો નથી, આત્માની પણ એવી સ્પષ્ટ દ્રષ્ટિ સ્વભાવ દેખાતો નથી। એટલે જ્યાં મનની જડતા છે, વૃત્તિઓ જાગ્રત થઈ નથી, ત્યાં સુધી એ સત્યને અસત્યને ભગવાને જેને અવળું જોવાની દ્રષ્ટિ છે ને એ માણસ સામથી, સીધી વાત કરવામાં આવે તો અવળું છે। એમ આપણી મનોવૃત્તિ પણ એવી જડ બની ગઈ છે, નાશવંત છે, જે જૂઠું છે એને સત્ય માની લીધું, અને એમાંથી એ સંસારમાં સંસારી નિર્જીવ એને તો તુચ્છ ખરી। એ આ જગતના સુખને ખારું છે. પણ જ્યાં જડતા છે કારણે ત્યારે એ પોતાના આત્માનું અનુસંધાન કરી શકતો નથી, વ્યથિત થાય છે, શરીર થી દુઃખી થાય છે. અને શરીરનું દુઃખ એને એવી વ્યાધિ એવી પીડા આપે છે જેના પરિણામે એ પીડા એટલે સજા છે, સજા થતા પોતાના સ્વરૂપને ભૂલે છે કે હું અપરાધી છું, હું ગુનેગાર છું, હું પાપી છું, દુરાચાર. આવો એક ભાવ એના મનની અંદર સર્જાયો, પરિણામ શું આવ્યું કે માત્ર અધ્યાસ અને આ સંસાર માત્ર ખેલ છે. પણ સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો છે એ શબ્દની સાથે જે રમે છે, ગુરુ મહારાજે જે કંઈ સમજણ આપી છે, જે જ્ઞાન આપ્યું છે, એના વડે સતત જાગ્રત રહીને એમાંથી જ આનંદ મેળવે, એમાંથી જ સુખ મેળવે. સાધક તરીકે શબ્દ એ જ મંત્ર છે અને શબ્દ એ જ રૂપ છે એમ દ્રઢતા કેળવીને આગળ વધે. સાધનમાં જ્યારે શબ્દ મળે છે ત્યારે એ શબ્દની સાથે સતત એની વૃત્તિઓ લાગેલી રહેવી જોઈએ, તો જ એના જે વ્યાધિના ભાવો છે શરીરમાં એ શાંત થશે. તો આમ આપ ભયા જબ આપ કહે છે, હું પોતે જ મારું સ્વરૂપ થયો ત્યારે મેં કહ્યું, ત્યારે કહી શકાય કે જ્યારે જણાય સમજે પરિચય થાય ત્યારે. એટલે લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, હું જ્યારે સ્વસ્વરૂપમાં સ્થિર થયો ત્યારે આપ કહે છે, હું પોતે જ એ કહી રહ્યો છું, મારા સ્વરૂપનું વર્ણન, મારું સ્વસ્વરૂપ હું પોતે જ છું, હું પોતે જ વર્ણવી રહ્યો છું, હું પોતે જ બોલી રહ્યો છું. બોલનારો જુદો નથી, સ્વરૂપ પણ જુદું નથી, બંનેનું જ્યાં આ રીતે એક સ્વરૂપમાં અદ્વૈત બની અને એમાં શાંત થઈ ગયા, પોતાની જ વૃત્તિઓને પોતામાં શાંત કરી પોતાના સ્વરૂપને દ્રઢ કરી દે. આપ ભયા જે આપણે સ્વયં બની ગયા છે, થઈ ગયા છે પોતાના સ્વરૂપ રૂપે, કે હું તે હું જ છું અન્ય નહીં, એ ભાવ જે મળ્યો એનાથી એને પોતાને સાક્ષાત્કાર થઈ ગયો. અને સાક્ષાત્કાર કોનો? આત્માનો, પોતાના સ્વસ્વરૂપનો. આપોઆપ સાક્ષાત્કાર કરવા માટે પણ કોઈ પ્રયત્ન ન કરવો પડે. જેમ સામે માણસ ઉભો હોય ને આપણે આંખ ઉગાડીએ એટલે એ દેખાવાનો જ છે, એમ સ્વસ્વરૂપ માટે પણ પોતાની સમજણની દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ ખુલી, સ્વરૂપ તમે જ છો, હું જ છું, અન્ય નથી. આપ ભયા જબ આપ કહે છે, હું પોતે જ સ્વયં આત્મા છું, આત્મા બની ગયો, આત્મા છું. જે સૂક્ષ્મ ચેતના છે અન્ય નથી, ભલે સૂક્ષ્મ છે તે હું છું, આ સ્થૂલ જે જડ છે તે હું નથી, સૂક્ષ્મ છે, ચૈતન્ય છે અને સ્થૂલ છે, જડ છે. સ્થૂલ અને ચૈતન્ય જ્યારે એનો સુમેળ થાય છે ત્યારે જીવન બને. એ સ્થૂલ સૂક્ષ્મના કારણભૂત આ જગત, પણ એ જગતમાં જેમ સારને લઈ લેવામાં આવે અને કૂચાને ફેંકી દેવામાં આવે, શેરડીને પીલીને એમાં ચૂસીને એમાંથી રસ કાઢી લેવાનો અને એના કૂતાને ફેંકી દેવા. ફળમાંથી એના છોડાને બી કાઢીને ખાના, અને એ ફળને એનો ઉપયોગ કરવાનો રસ અને સ્વાદ માણવાનો. એમ જે આપણું જીવન છે એમાં પણ આ શરીર એ સ્થૂલ છે અને એ રસહીન છે એમ બિલકુલ સ્પષ્ટ અને દ્રઢ પોતાનો નિર્ધાર કરીને એને એક બાજુએ કાઢીને અંદર રહેલું જે તત્વ છે, જે સાર છે, પોતાનો સૂક્ષ્મ આત્મા, એનો જ સ્વાદ માણવાનો અને એ જ પોતાનું સ્વસ્વરૂપ છે. આવી નિતાંત એકાકાર વૃત્તિ જે સતત બની રહે ત્યારે પણ એમાંથી ડગે જ નહીં. તો એ અંદર રહ્યા પછીથી કયું એને સંભાળી રાખો, અને એને જ્યારે આપણે સંભાળી શકીએ ત્યારે જ સમજવાનું કે હું મારા સ્વરૂપની સુધી પહોંચી ગયો છું. અધૂરી વૃત્તિઓ એને આગળ નથી જવા દેતી, અને એ પોતાના સ્વરૂપની અંદર એને સંભાળવું હોય. આપ સંભાળો વીરા આપમાં, તું તારી જાતને તારામાં સંભાળ, તું જો તારા સ્વરૂપની. જેને અંગ્રેજીમાં પણ એ જ પ્રમાણે વાત કરી, પોતાની જાતને જાણો. જે આ પંચ તત્વનું શરીર છે એમાં રમી રહેલો જે આત્મા છે તે હું છું, અને એ પણ પૂર્ણ સ્વરૂપે છે શરીરમાં. શરીર અધૂરું છે, આત્મા પૂર્ણ. આમ દ્રઢતા થાય કે પોતે પોતાના સ્વરૂપને આપ ભયા બનાવે ત્યારે જ એને પોતે સ્વયં આત્મતત્વની અંદર રમતો રહે છે. આત્મતત્વમાં રમવું એટલે જે પોતાની સ્વસ્વરૂપની અંદરની જે દ્રઢતા છે એને ખૂબ જ અભ્યસ્ત થઈને એમાં જ સહેજ પણ ડગ્યા વગર, સહેજ પણ વિસ્મૃત થયા વગર એની અંદર એમ આગળ કહીએ એમ સતત રમ્યા જ કરે, એનું જ સ્મરણ થાય, એમાંથી સહેજ પણ બહાર ન નીકળે. તો એ છે તત્વમાં રમવું, અને એ તત્વ પણ અધૂરું નથી, બહાર પણ નથી, ઘટ પૂર્ણ રીતે આ શરીરમાં પૂર્ણ સ્વરૂપે જે કંઈ પણ હોય એક તો એ પોતાનું ચૈતન્ય નથી. આમ પોતાના સ્વસ્વરૂપને એ જાણે ત્યારે આપ ભયા બની શકે. એમાં પણ જ્યારે ગુરુ મહારાજે સાધન આપ્યું હોય દોહન દોહન શબ્દ બોલે જેને જોતી પૂરી થાય એનાથી અનુસંધાન કરવાનું. આગળ આપણે જોઈએ ભાષાનું સંધાન, નાદાનું સંધાન, વગનનું ધારણ, એટલે પ્રાણની સાથેનો સંચાર ક્યાં સુધી જઈ રહ્યો છે, ક્યાંને પહોંચી રહ્યો છે, અને એ પોતાના જે શબ્દ સ્વરૂપની અંદર જે ગણિત ઉત્પન્ન થાય ત્યાં સુધી એને પોતાનું આત્મા સ્વરૂપ જ્યોતિ સ્વરૂપ સાથે એનું અનુસંધાન અને જોડાવવાનું. આજે સોહણની સુરતા થોડાક શબ્દની જે વાત છે, એ સોહણ રૂપની સુરતાને પોતાના આત્માની સાથે સાંભળવાની છે. જે સુરતા એ બધી સુરતાઓની બધી જ વૃત્તિઓની જે આપણને મળેલું સાધન છે, મંત્ર છે, એની સાથે પરોવીને સાંભળીને આગળ વધવાનું. આવી સોહંગ શબ્દની ઉપાસના, સુરત શબ્દની, અને એના વડે પોતાના જ્યોતિર્મય આત્મા રૂપી પુરુષને જે નિહાળ્યા કરવું અને દર્શન કરવું, તો જ પોતે પોતાના સ્વરૂપની અંદર રમી શકે, અને એ આત્મ સ્વરૂપને પોતાના સ્વરૂપને સતત સંભાળી રાખે અંદર બહાર. એ જે ત્યાં શોધવાની જરૂર નથી, જે છે તે બધું જ આ જગતનું પરમ તત્વ એ આપણા પોતાની અંદર સૂક્ષ્મ સ્વરૂપે બેઠેલું છે.
પણ એ સૂક્ષ્મતા એવી છે મારી આંખે પણ જોઈ શકાતી નથી, સૂક્ષ્મ દર્શક યંત્રોથી પણ એને જોઈ શકાતું નથી એવી સૂક્ષ્મતા, છતાં એનું અસ્તિત્વ આપણા ઘટની અંદર આ શરીરમાં છે જ, એના વગર એક ક્ષણ પર પણ આ શરીર ટકી શકવાનું નથી. એવો જે અભ્યાસ કરી લીધો છે જ્યાં શરીરમાં છે તો હું પોતે છું, જ્યાં શરીરનો આધાર છે એ શરીરના આધાર સ્વરૂપ હું એને જાણું છું કે આ પણ હવે હું પોતે થયો છું કે પોતાના સ્વરૂપ થવું એની અંદર પણ એને કેટલી સાધના કરવી પડે, એ તો સ્વયં છે. છતાં પોતાના મય થવા માટે કેટલી બધી જરૂર પડે, કેટલી મહેનત કરવી પડે, એમને બેસી જાવ એકાગ્ર થઈ ગયો છે ક્લિસ્ટ લાગે, થોડું કઠણ પણ પડે છે. આ શરીર જે સ્થૂલ છે જડ છે એ તો ચોખ્ખું દેખાય છે, પણ શરીરમાં બેઠેલું જે ચેતના તત્વ એ અતિ સૂક્ષ્મ છે એ દેખાતું જ નથી શરીરમાં હોવા છતાં. જડતાને સ્પષ્ટ નિહાળી શકે છે અને ચેતનાને સૂક્ષ્મ હોવાને કારણે એના પર એ દેખાતું જ નથી, અને એટલા માટે એની ઉપાસના કરી. એ ઉપાસના પોતાની અંતર્મુખતાથી પ્રાપ્ત થાય અને પોતાના સાધન વડે સ્વરૂપ સુધી અને સંબંધ જોડાવવામાં આવે ત્યારે જ એમાંથી સ્વરૂપનું દર્શન થાય. આપ ભયાનો અર્થ છે કે આપણે પોતે જ પોતાના સ્વરૂપને ઓળખી લેવાનું અને એ ઓળખ્યા પછીથી એના મય રહેવું અને આ તે હું જ છું અન્ય નથી એવી દ્રઢતા સતત રહ્યા કરે ત્યારે તે જ્ઞાન તપે છે. જ્ઞાનને જ્ઞાનનો વિનાશ થતા વાર નથી પાછી, ભોગો તો કદાચ ભોગ્યા પછીથી નાશ પામે, પણ જ્ઞાન એથી પણ અત્યંત નાજુક છે એને નાશ પામતા વાર નથી પાછી, ત્યારે અંધકારથી જશે અને ત્યારે જીવનમાં પાપના અંધારા ઉતરશે તો તે જ ક્ષણને આપણે નિશ્ચિત કહી શકતા નથી. કોઈ પણ સમયે કોઈ પણ ક્ષણે જ્ઞાનનો પ્રકાશ દૂર થાય અંધારું આવી જાય, પોતાનું સ્વસ્વરૂપ ત્યાં આગળ અંતરિત થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. જ્યાં સ્વસ્વરૂપ ભૂલાય એટલે એ અંધારાની અંદર પાપ થશે અને પાપ થવા માટે જ અંધારું છે. એટલે એ અંધારું જીવનમાં ન આવે અને એ અંધારાના ભોગ ન બનવું પડે એટલા માટે જ સ્વસ્વરૂપનો પ્રકાશ અને જ્ઞાન અને સમજણ સતત આપણા હૃદયની અંદર અંતઃકરણમાં બની જ રહેવી જોઈએ. તો એ જ આપ ભયા અને આપ સ્વરૂપ આપો આપ ઐસા આ બધા જ આ બધી પ્રક્રિયામાંથી પોતાની સમજણને પસાર કર્યા પછી આપ ભયા જબ આપ કહે છે આપો આપ ઐસા આપ આપણને મિલ રહે તબ આટલે થાય ત્યારે તમે સાધક તરીકે સ્વસ્વરૂપમાં લીન થઈને સિદ્ધ થવા તરફ આગળ વધી રહ્યા છો. એમ કહી શકાય એ જે સાધકની સિદ્ધિ પોતે પોતાના સ્વરૂપે બની જવું કે આ પોતે જ હું જ છું અન્ય નથી, અને એ જે આપ ભયા આપ જઈશ પોતે જ પોતાના સ્વરૂપ બને અન્ય કાંઈ નહીં અને સ્વરૂપ શું છે એને પોતે જ અનુભવ કરી લીધો આભારી કરી. અત્યાર સુધી હતી એ માત્ર ભ્રમણા આવે, અત્યાર સુધી મેં જે કંઈ મારા જીવનની અંદર ઉપયોગ કર્યો
એ બધું જ ક્ષણભંગુર અને ક્ષણિક હતું અને નાશ થઈ ગયો. જેટલો સમય જીવનનો ચાલ્યો ગયો એ પણ નાશ થઈ ગયો અને શરીર પણ એ પ્રમાણે આગળ વધીને એની અવસ્થાઓમાંથી પાર ઉતરી. એટલે જે સમય વીતી ગયો અને જે અવસ્થામાંથી શરીર પસાર થઈ ગયું એટલું શરીર મરી ગયું. અને અત્યારે જે છે એ ચેતનના આધારે અત્યારે ઉપસ્થિત રહેલું. ચેતનાનો આધાર જ્યાં શાંત બની જાય, ચેતનાનો આધાર જ્યાં એ ગુમાવી જાય છે, એટલે આપોઆપ એ જીવન એ જીવન રહેતું નથી, પછી એ જળ બની જાય છે. અને જડતા એ જ્ઞાનને દૂર કરી નાખે, જ્ઞાનનો દીવો એ જડતા ઓલવી નાખે. આવી જડતાનું ફળ જે છે એ અજ્ઞાન. સ્વસ્વરૂપને માટે નીકળેલા છીએ, અંધારું સામે મળ્યું છે. જગતનો વ્યવહાર અને આ જીવન એની અંદરનો દેહાભ્યાસ એ બધો જ અંધકાર છે. જ્યાં સુધી અંધકારમાંથી પાર ન ઉતરીએ, જીવનના અંધકારને સમાપ્ત ન કરીએ, ત્યાં સુધી જ્ઞાનના પ્રકાશની પ્રાપ્તિ નહીં થાય. અને જ્ઞાન પ્રકાશ વગર સ્વસ્વરૂપ પણ નહીં દેખાય. હા, અંધારું છે અને અંધારાની અંદર પણ અજ્ઞાન છે. એ અજ્ઞાન તમને જ્યાં ભટકાવશે, જ્યાં લઈ જશે ત્યાં ગઈ જવાશે. પણ ત્યાં ગયા પછીથી માત્ર પોતાના જીવનની અંદર એક નિષ્ફળતા સિવાય કંઈ પ્રાપ્ત નહીં કરી શકે. અંધારામાં દિશા જડતી નથી, છતાં ચાલે છે. આંખ વગર, દ્રષ્ટિ વગર, પ્રકાશ વગર અને સામે નથી દેખાતું, દિવાલ આવી ગઈ તો ત્યાં ગાડી રખડાય પાછું ત્યાંથી પાછો વળે. દિવાલને પણ અંધકાર જોવા દેતું નથી. આપણી મર્યાદાઓ જે છે જીવનની અને શરીરની, એ મર્યાદાઓને પણ અંધકાર રૂપી અજ્ઞાન જોવા દેતું નથી. હું તો સ્વીકાર કરું છું, આપણા જીવનની મર્યાદાઓ સુધી આપણને જાગ્રત થવા દેતું નથી, એ પણ અંધકાર. એમાં પછડાઈએ અથડાઈએ ત્યારે અંધારામાં ખબર પડે કે તમારી મર્યાદા હતી, પછી એમાંથી પાછો જાય. અંધારું જ એ મર્યાદાને અંધારામાં બતાવે છે કે આ, અને ત્યાંથી અથડાઈને પાછો અંધારામાં બીજી દિશા તરફ વળે છે, ત્યાં પણ એની એક દશા ઉત્પન્ન. આમ દિશાહીનતા પ્રકાશ વગર, જ્ઞાન અને સમજણ વગર પોતાનું જીવન લૂંટાઈ ગયો અને પોતે સ્વયં ખાલી થઈ ગયો, લૂંટાયો. પણ કેવું પણ અજ્ઞાનમાંથી એને બહાર નીકળવાની પોતે તૈયારી જ નહોતી કરી, અને અભ્યાસને કારણે એ અંધકારના કુવાની અંદર, એ ઓરડાની અંદર સતત ફર્યા કર્યો, સતત ફર્યા કર્યો. પણ જ્યારે એક પ્રકાશનું કિરણ દેખાય ત્યારે એ તરફ જવાને બદલે એ સમય એને બધા સુવાયું, આંખ બંધ થઈ ગઈ. પ્રકાશનું જે કિરણ હતું એ વટાઈ ગયું, પાછો આગળ વધી ગયો, પાછો અંધારાનો ફરી આંટો શરૂ થયો. આમ જીવન સતત રજડાટ કરતો. જ્યારે પ્રકાશ આવે ને ત્યારે માણસને માયા એની અંદર ભ્રમિત કરી નાખે. પોતાનું શરીર જે સાધન છે, મોક્ષનું સાધન છે, પણ આસક્તિના કારણે એ મોક્ષનું સાધન બંધનમાં નાખી લીધું. તો આ બધામાંથી જ્યાં સુધી ઉપર ઉઠીને હું મારા સ્વરૂપની સાથે આવીને કંઈક નહીં સમજવા બેસું ત્યાં સુધી મારો આત્મા, મારું આત્માનું દર્શન મને થઈ શકવાનું. આત્મદર્શન કેવળ પોતાનામાં જ અને પોતાને જ થશે, બીજામાં ક્યાંય નહીં કે બીજાને પણ નહીં. દરેક સાક્ષાત્કાર કરવો છે કે કોઈ બતાવે એમ તમે કરી લેશો, અસંભવ. એમાં અન્યની અપેક્ષા રાખ્યા વગર મારે પોતે મારા સ્વરૂપનું દર્શન કરવું છે. એ લક્ષ્યને દ્રઢ રાખીને બીજી જે બાબતો છે એનું ગૌણ ગણી માત્ર એ રસ્તે તે માર્ગે ચાલવાનું. અને ત્યાં એને એ મળેલા સાધન વડે સતત જાગ્રત અવસ્થા રાખશે ને તો એક દિવસ અજવાળું એને મળશે. એમ જે માણસ ઊંઘતો છે, ઊંઘી ગયેલો માણસ છે, એને છતે અજવાળે પણ ઊંઘમાં અંધારું રહેવાનું છે. જાગે તો અજવાળું મળે. દિવસે સુઈ ગયેલો માણસ હોય અથવા ઘરની અંદર વીજળીનો પ્રકાશ ચાલુ ને પણ સુઈ ગયો હોય, એને ખબર નથી વીજળી ચાલુ છે, તો ઊંઘે અજ્ઞાન છે, એ અંધકાર છે. જીવનમાં જ્યારે જ્યારે માણસ અજ્ઞાનની ઊંઘમાં ઊંઘતો હોય છે ને ત્યારે સદાય અંધારાનો જ અનુભવ કરતો હોય. અને એટલા માટે આપણા શાસ્ત્રો આપણા આચાર્ય ઋષિઓએ જાગૃત રહેવાનું કહ્યું છે. ત્યાં સા સર્વભૂતાનામ યસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો. જેમાં લોકો ઊંઘે છે એમાં સંયમી જાગે છે. આત્મદર્શન કરી લે છે જાગરણની અંદર, અને એ આત્મદર્શન ને જ્ઞાનનો પ્રકાશ એને ક્યારે અંધારામાં નહીં રહેવા દે. અંધારું હશે તો પાપ થશે. જીવનમાં અને મનમાં અંધારું હશે તો જ માણસ વિષયો તરફ લોલિત છે. અને સતત પ્રકાશ એમ સતત અજવાળામાં રહેતો તેનામાં સંયમ આવે છે. એમ આત્મા સ્વયં પ્રકાશ છે, અને એ આત્માને જે પોતાના સ્વરૂપે સમજી લે છે તો અજ્ઞાન એક બાજુ રહી જાય છે, અને આત્મા સ્વયં પ્રકાશ એ આપણી સમક્ષ પ્રત્યક્ષ આવી જાય છે. હા, જેની સમક્ષ તમે જોઈ રહ્યા છો એ આત્મા સ્વયં પ્રકાશ છે, પણ આ જે શરીર છે એ સ્થૂળ છે, જડ છે, ક્ષણભંગુર છે. એટલે સ્થૂળ જળ શરીરને નું પ્રતિબિંબ પડશે, અને આત્માની સન્મુખ થયા છે તો એ પ્રકાશ ત્યાં દેખાશે, પણ આ શરીરનો પડછાયો જે અંધકાર છે તે પાસે જ્ઞાન સ્વરૂપ આત્મા આ શરીરરૂપી જળતાનું તે અંધકાર છે અને એનો પડછાયો આપીને તરફ લગાવી દીધું. જો આ સાથે આત્માનો પ્રકાશ આ શરીરની આસક્તિનો અંધકાર છાયા એના સુધી જાય, આત્મસન્મુખ રહીશું તો આ નશ્વર કાયાનો પડછાયો એની પાછળ પડેલો હોય, એની પાછળ પડેલો હોય છે. તેથી આપણને દેખાવાનું નથી, આપણી પાછળ દોડવાનું. પણ જે આત્મ પ્રકાશથી વિમુખ થઈને ઉભો છે એને પોતાનો પડછાયો જ દેખાવાનો, અને એ છે એના જીવનનો અંધકાર. અને પડછાયાની પાછળ દોડવાનો, છતાંય પડછાયો એના માટે ઉભો રહેવાનો નહીં. એ દોડશે એટલે પડછાયો દોડવાનો, એ ઉભો રહે એટલે પડછાયો ઉભો રહેવાનો. અને પડછાયો પકડી નહીં, કારણ પોતાના સ્વસ્વરૂપથી એ વિમુખ થયો.